તારીખ 1/12/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 235 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
સ્વરૂપ છે અથવા એ જ વસ્તુ છે તો વસ્તુ પોતે પોતાથી પ્રતિકૂળ સ્વભાવ કરીને એમ કેવી રીતે આવી શકે છે કે સ્વતઃ સિદ્ધ સિંગલ વાત છે પછી આત્મા ઉપર ઉતારશું જગતમાં સર્વ પદાર્થો છે દ્રવ્યો સ્વતઃ સિદ્ધ છે પોતાથી જ પ્રસિદ્ધ છે પોતાથી જ પોતાને મળતી પ્રસિદ્ધિ કરી રહ્યા છે કોઈના બનાવેલા કે કોઈના રચેલા નથી સ્વતઃ સિદ્ધ છે એટલે અકૃત્રિમ છે કોઈના કરાવેલા નથી જેથી એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય ક્ષતિ રહી ગઈ હોય ખામી રહી ગઈ હોય સ્વજાતિ જેવા છે તેવા પોતાના સ્વરૂપે છે પ્રત્યેક દ્રવ્યનો પોતાનો અનાદિ અનંત સ્વભાવ છે કારણોનો ભાવ સ્વભાવ છે એ જ પોતાનું સ્વરૂપ છે તે પિતાથી પ્રતિકૂળ કેમ હોય પિતાથી પ્રતિકૂળ હોવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કોઈ તર્ક કરે કે એ પદાર્થમાં નિત્યતા અને અનિત્યતાના બે ધર્મો પરસ્પર પ્રતિકૂળ છે એ પદાર્થમાં નિત્યતા અને તે જ પદાર્થમાં અનિત્યતા બંને પ્રતિકૂળ ધર્મ છે એ બંને થયેલી વસ્તુ છે અને આખી વસ્તુને એ બંને અનુકૂળ છે જે વસ્તુ અનિત્યની હોત તો પરિણતિની હોત અને પરિણામની હોત તો વસ્તુને બદલવી ન હોત પરિણામથી વસ્તુને બદલવી ન થાય જગતમાં જે પરિવર્તન છે એ પરિવર્તન ન બનાવત તો એ પ્રશ્ન અસ્થાન છે જે છે તે જ છે વસ્તુ એક સમયના પરિણામે એટલી જ હોત અને નિત્ય ન હોત તો વસ્તુનો ક્ષણે ક્ષણે નાશ થાય નાશ થયાને ક્યાં જાય કોઈ પણ વસ્તુનું સત્વ નાશ પામે એટલે શું શૂન્ય થઈ જાય અને અશૂન્ય શૂન્યમાંથી કોઈ અશૂન્યપણ ઊભું થાય અશૂન્યમાંથી કોઈ શૂન્યપણ ઊભું થાય એવું તો બની શકતા એટલે કેટલાક પરસ્પર વિરુદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે તો પણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે એ પણ વસ્તુનું સ્વરૂપ છે પરિણામ શક્તિ લીધી છે બધું છે એ પરિણામ શક્તિથી વસ્તુ ઉત્પાદનો જોઈ અસ્તિત્વનો એ પરિણમ્ય છે એ પરિણમ્યનો સ્વભાવ છે પરિણમનશીલ પણ એ વસ્તુ નામ સ્વભાવ છે પ્રવચન સારમાં તો બહુ વિસ્તારનું પ્રચલન છે પરિણમ્ય એ વસ્તુથી પ્રતિકૂળ નથી તેથી પરિણમ્ય એ વસ્તુથી પ્રતિકૂળ નથી અને સદાય રહેવી એ પણ વસ્તુથી પ્રતિકૂળ નથી બંને ધર્મ વસ્તુ અને વસ્તુ પણ અનુકૂળ છે આત્માના જીવન કે આત્માનો જે સુખ સ્વભાવ છે એ જો શક્તિરૂપ ન હોત તો સુખ પ્રગટ ન થાત, અને શક્તિરૂપ એટલો જ ધર્મ હોત તો વ્યક્તિરૂપ એનો અનુભવ ન થાત. તો એમાં શક્તિપણ સ્વભાવનું રહેવું, વ્યક્તિપણ એનું કરવું, એમાં વસ્તુને શું પ્રતિકૂળતા છે કે એમ જ વસ્તુને અનુકૂળતા છે, એ જ વસ્તુની સાનુકૂળતા છે. વિજ્ઞાનનો વિષય છે કે વસ્તુનું વિજ્ઞાન કેવું છે, કે એક તો વસ્તુ સ્વતઃ સિદ્ધ છે, અમ કરાયેલી છે, અકૃત્રિમ છે, કોઈ એને બનાવનાર નથી, જગતમાં કોઈ શક્તિ નથી, કોઈ ઈશ્વર નથી, બીજું કોઈ નથી કે જેને કોઈ વસ્તુ જળ ચેતનાત્મક કોઈ પણ વસ્તુને બનાવી હોય, આત્માને કોઈ બનાવ્યો હોય, એક રચકણને કોઈ બનાવો નવો કરે, કે એમાંથી કોઈ પણ સંખ્યામાંથી ઓછો પણ થાય, એકની સંખ્યા પણ ઘટે, એકનું પણ સંયોગન થાય, એવું બનતું નથી. સ્વતઃ સિદ્ધ છે, અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ વસ્તુ છે. વિકાર છે એને વસ્તુધર્મ કયો નથી. એ ભાવને ધારણ કરે એટલે એને ધર્મ કહીએ, એવી જે ધર્મની પરિભાષા છે એ બીજો વિષય છે, બીજી વાત છે.
બરાબર.
એમ તો વસ્તુનો જે સ્વભાવ એટલે તો નીચે લેશે કે સ્વતઃ સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોય શકે જ નહીં, કેમ કે સુખ એનો સ્વભાવ છે, દુઃખ એનો સ્વભાવ નથી. પણ સુખ ગુણનો વિકાર તો દુઃખ છે, સુખ ગુણની ઉલટી અવસ્થા વિકૃત અવસ્થા તે દુઃખ છે, સ્વભાવ દુઃખ નથી, સ્વભાવ તો સુખ જ છે, એમ છે ખરેખર. એટલે અહીંયા જે વસ્તુનો સ્વભાવ લેવો છે એ ત્રિકાળી સ્વભાવ લેવો છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ તે વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય, તે વસ્તુથી પ્રતિકૂળ હોવાનો પ્રશ્ન રહેતો નથી, એ પ્રશ્ન જ અસ્થાને છે. કેમ કે વસ્તુનો સ્વભાવ તો વસ્તુનું સ્વરૂપ છે, રાગ એવું કોઈ આત્માનું સ્વરૂપ નથી, એટલે તો એને સ્વભાવભૂત કયા નથી. જ્ઞાન અને સુખ ને સ્વભાવભૂત કયા છે, રાગાદી ભાવ એને સ્વભાવભૂત કયા હોય, એટલે એને નિષેધા છે. જો સ્વભાવભૂત હોય તો એને નિષેધવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એ તો એનું સ્વરૂપ છે, એનો પણ નિષેધ કરવો, રાગાદી ભાવનો નિષેધ કરવો છે. સ્વતઃ સિદ્ધ વસ્તુનો જે સ્વભાવ એટલે અનાદિંત જે વસ્તુનો સ્વભાવ તે વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય, એ વસ્તુથી પ્રતિકૂળ હોઈ શકે નહીં, અથવા વસ્તુનો સ્વભાવ પ્રતિકૂળ જે હોય તો તે વસ્તુનો ઘાતક થાય છે. તો વસ્તુનો સ્વભાવ વસ્તુનો ઘાતક હોય તો વસ્તુ કેવી રીતે રહે, એક કાળે વસ્તુનો નાશ થશે, એમ પણ બંધન બને છે. સ્વભાવ પ્રતિકૂળ ન હોય, સ્વભાવ પ્રતિકૂળ ન હોય, છે દ્રવ્ય એના સ્વભાવ એના સ્વરૂપથી પ્રતિકૂળ હોઈ શકે જ નહીં. કેમ હોય એમ પ્રશ્ન કરીને લીધું છે કે એ પ્રશ્ન જ અસ્થાને છે, એનો સ્વભાવ એનાથી પ્રતિકૂળ કેવી રીતે હોઈ શકે, હોઈ શકે જ નહીં, બની શકે જ નહીં. સ્વતઃ સિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય, વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય અને પ્રતિકૂળ હોઈ શકે જ નહીં. આ એક પરખા ઉપર બે છે, વસ્તુનું સ્વરૂપ અનેક ગુણાત્મક અનેક ધર્માત્મક છે, એમાંથી આ એક પરખું આ એક ધર્મની વાત લીધી છે. કે વસ્તુના સ્વરૂપની એના સ્વભાવ સાથે અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે. તો અનુકૂળતા છે, પ્રતિકૂળતા નથી. જેમ કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે કે નિર્ભય છે, કોઈ જાતની એમાં મિલાવટ નથી, નૈશ્ય નથી. જે વસ્તુ વસ્તુના સ્વભાવે કરીને શુદ્ધ સ્વભાવ છે, નિર્ભય છે, તે એવી અવસ્થા થવી એ એનો સ્વભાવ છે. સાથો સાથ જે વસ્તુ શુદ્ધ હોય તો અશુદ્ધપણે થવું, રાગાદી ભાવ રૂપે થવું, દુઃખ રૂપે થવું એ એનો સ્વભાવ હોઈ શકે નહીં. એનો અર્થ એ થયો કે નિજ વસ્તુનું એવું જ્ઞાન અને એવી પ્રતીતિ કરનારને એનું પરિણામ ઉત્પન્ન થવાની એકદમ સાનુકૂળતા થઈ જાય છે. કેમ સાનુકૂળતા થઈ જાય છે કે મને સમ્યક દર્શન કેમ થાય અથવા મને આત્મામાં જોડાણ કેમ થાય, એ તો મહાન યોગ્યનું કામ છે, ત્યાગીઓનું કામ છે, વિષયનું કામ છે. એ પ્રશ્ન ન હોય, એ મારા સ્વરૂપ છે, મારો સ્વભાવ છે, મારામાં રહેવું, મારા સ્વરૂપે કરવું, એ મારું સ્વરૂપ નહીં, મારા સ્વભાવ છે. પણ એવી માન્યતા એમાં બાધક હતી, એવા એનું પરિણામ સ્વભાવ છે તો કેમ નહોતો થતો પરિણામ, કે એવો સ્વીકાર નહોતો, એ મને પ્રતિબંધ હતો. હું એવો નહીં એવો પોતાના સ્વરૂપનો નકાર વર્તતો હતો, કે પોતાના સ્વરૂપની માસ્તી ચિંતવતો હતો, માસ્તી સર્જતો હતો, માસ્તી જાણતો હતો. એટલે એને હસ્તી નજરમાં આવતી નહોતી, હસ્તી અનુભવ થતો નહોતો, અને છતાં હસ્તી મટતી નહોતી. એટલે ન સ્વીકારે એટલે હસ્તી મટી જાય એમ પણ છે નહીં, છતાં હસ્તી સદાય રહી. હસ્તી સજાવીને હસ્તી પોકાર કરતો હોય કે હું છું તું નથી માનતો, પણ હું તું થાકીશ અનંત કાળમાં, કોઈ કાળે તું થાકીશ, હું થાકીશ નહીં. હયાતી મૂકશે નહીં, વિભાવ મૂકશે, સ્વભાવ મૂકશે કોઈ કાળે, સ્વભાવ મૂકવાનો કોઈ પ્રશ્ન નથી, વિભાવ મૂકવાનો પ્રશ્ન છે. જ્ઞાન દર્શન આનંદ આદિ વસ્તુનો જે સ્વભાવ છે એ સ્વભાવને જાણીને એવો જ વસ્તુ સ્વરૂપ હું છું એમ તમનતા થાય, ત્યારે એ પરિણામને કોઈ પ્રતિબંધ કરી શકતું નથી. કેમ કે બહારની ચિત્ત વસ્તુની સાથે કાંઈ સંબંધ રાખતો નથી, એક વસ્તુ સાથે બીજી વસ્તુ તો કોઈ પણ પ્રકારે સંબંધ રાખતી નથી. ન તો એને સંબંધ રાખીને મદદ કરે, ન તો એને સંબંધ રાખીને નુકસાન કરે, બરોબર, કે નુકસાન પહોંચાડે. જે મદદ કરી શકે તે નુકસાન પહોંચાડી શકે, જે મદદ કરી શકે તો નુકસાન પહોંચાડી શકે. તો એવું સર્વાંગ સુંદર વસ્તુનું સ્વરૂપ છે કે એને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી પોતાના સ્વકાર્ય માટે, તેથી એને મદદની અપેક્ષા પણ રહેતી નથી. અને પોતાની મદદની અપેક્ષા નથી રહેતી એ એની સંપૂર્ણ સ્વાધીનતા છે, અને એ જ એને સુખનું કારણ છે. એની સ્વાધીનતા જ એને સુખનું કારણ છે. આ વસ્તુની સ્વરૂપતાથી સૌથી એકદમ અનુકૂળ છે, સંપૂર્ણ અનુકૂળ છે, પૂરેપૂરું અનુકૂળ છે, જરા પણ પ્રતિકૂળ નથી. એટલે જણાવે છે, કેમ જણાવવામાં આવે છે ને કહેવામાં આવે છે કે એને સ્વીકારાયો નથી. પહેલા તો એને જાણ્યું નથી, જગતમાં આ વિષય ચાલતો નથી. દેહને લઈને હું ટકું છું, દેહને અનુકૂળતા આપનારા જે બીજા જીવો અજીવો છે, સચેત અચેત, સચેત અચેત મિશ્ર પદાર્થો છે, એ બધી મારા મને અનુકૂળતાઓ આપનારા છે, તેથી હું તકું છું, જીવું છું, નગું છું, એવી માન્યતામાં અને એ પ્રકારના પરિણામના પોતાના સ્વતઃ સિદ્ધ સાનુકૂળ સ્વભાવ સ્વરૂપ પોતાના સ્વરૂપને તદ્દન ખોઈ નાખ્યું છે, ભૂલી ગયા છે. કદી પણ અમે એને જાણ્યું નથી, શ્રદ્ધા નથી, વિચારમાં લીધું. આ ગડબડાના દિન છે. જે કઈ કુળધર્મ છે, સંપ્રદાય ધર્મ છે, એ સંપ્રદાયના વસ્તુના વિજ્ઞાનને પડખું ખલાસ થઈ ગયું. દ્રવ્યાનું યોગ એટલે આપનું કામ દ્રવ્યાનું યોગ તો મૂકો યોગ લાગ્યું. બહુ બહુ તો કરુણાનું યોગમાં પંડિત થાય તો અભ્યાસ કરે, બધું ધર્મ યોગ દેખાય છે. પંડિત થાય તો કરુણાનું યોગનો અભ્યાસ થાય, ફૂલચંદજી હતા તો લાગશે કરુણાનું યોગના અભ્યાસે, બધા છે બધા કરુણાનું યોગના અભ્યાસે છે, જે કાંઈક અભ્યાસો જેવા છે. કરુણાનું યોગનો અભ્યાસ હોય તો અધ્યાત્મના દ્રષ્ટિકોણથી નથી કરતા. કરુણાનું યોગમાં એક બહુ સીધી સાદી વાત છે, બહુ સારી વાત છે. આજે કે કર્મ કેટલા તો આઠ પ્રકારના કર્મ, પંચકર્મની વિધિ પેટાપદની પ્રકૃતિઓ છે, મુખ્ય તો આઠ પ્રકારના છે, બરાબર છે. ચાર ધાતુ અને ચાર અધાતુ. હવે પુનિમના ધર્મ માન્ય છે, માન્યતા પુનિમના ધર્મ છે, પણ વિચાર કરતા નથી કરુણાનું યોગનો અભ્યાસ કરવા વાળા. આ પુણ્ય કરું તો ઘાતુ બંધાય કે અઘાતુ બંધાય, ઘાતી છે તો બંધાય, બંધાય ને બંધાય, શુભમાં અઘાતી આવે. બીજું કે જે ચારે પ્રકૃતિ ઘાતીની છે એમાં શુભની એકે નથી, જે અઘાતી છે એમાં બે ભેદ પડે છે, શુભ ને અશુભ નું. ગોત્ર તો શુભ, ગોત્ર ને અશુભ ગોત્ર, આયુ તો શુભાયુ ને અશુભાયુ, નામ તો અશુભ નામ ને શુભ નામ, વેદની તો સાતા ને અસાતા, એ શુભ ને અશુભ નામ. પણ નાનાવળી દર્શનાની અંતરાયની મૂળ છે એ તો ચારે અશુભની જ પ્રકૃતિ છે. પૂર્ણનું પરિણામ કરે કે પાપનું પરિણામ કરે, બે માંથી કોઈ બી પરિણામ કરે, એ ચારે ધાતુ બંધાવાનો, પછી અધાતુ ને વાળો છે. પહેલા તો ચારે ધાતુ એને બંધાવાના, બંધાવાના ને બંધાવાના. જે ખતરનાક છે ચારે, જે ખતરનાક છે અધાતુ તો ક્યાં બધા આદર્શ, એ તો દેવી સાથે સંબંધ રાખનારા છે. આયુષ્માન ગોત્ર વેદની તો દેવી સાથે સંબંધ રાખનારા છે, એટલે એને પ્રતિજીવી જીવનમાં આગળ જતા લીધા છે, નાના અનુજીવી જીવનમાં લીધા છે. તો જે જીવના મૂળને ઘાત કરે, સ્વભાવના ઘાતમાં નિમિત થાય, એ જળ ભાવથી બંધાય, એટલે પુણ્ય હોય તો પાપ એને લાવાનો લાગશે નથી, પુણ્યથી લાગશે નથી, એને પુણ્ય લાભ થયો, પછી નુકસાન જ થયો. પણ કરુણાનું યોગનો આઠ પ્રકૃતિનો અધ્યાત્મના દ્રષ્ટિકોણથી સીધો સાદો અભ્યાસ નથી. આ બહુ સાદી વાત છે કે ચાર પ્રકૃતિમાં કોઈ શુભની પ્રકૃતિ ખરી, મેળવણીમાં શુભ આવે, નાનાવરણી શુભ ના આવે, દક્ષિણાવરણી શુભ ના આવે, અંતરાય શુભ ના આવે, ચારે શુભ જ છે. ધાતુ બાંધવા પાપથી તો બાંધે, પણ પુણ્યથી પણ ધાતુ તો બાંધે. કે જ્ઞાનનું આવરણ ન થાય, રાગ કરે તો જ્ઞાનનું આવરણ થાય, રાગ કરે તો જ્ઞાનાવરણે ગુંડાય કે ન ગુંડાય, રાગ ભાવ તો જ્ઞાનાવરણે ગુંડાય કે ન ગુંડાય, તો જ્ઞાનાવરણે ગુંડાય, દક્ષિણાવરણે ગુંડાય, અંતરાય ગુંડાય, ગુણને ગુંડાય, બધા ગુંડાય. શુભ હોય અશુભ, રાગ શુભ હોય કે અશુભ હોય, ચાર ઘાતી તો એને બંધાવાના, બંધાવાના ને બંધાવાના. કેવી રીતે લાભ થયો જોયો, એને શુભ ભાવથી કેવી રીતે લાભ કર્યો, ચાર લે આયુષ્માન ગોત્ર ને યોગની અધાતી, એમાં બે ભેદ છે, એમાં શુભ ને અશુભ ને સાતા ને અસાતા ને એમાં ભેદ છે. આમાં ક્યાં ભેદ છે? આમાં તો બધું પાપનું જ પકડતું છે ચારે ચાર. ઉદય સત્તા અનુભાવ ને સંક્રમણ ને અપકર્ષણ ને એ બધો અભ્યાસ કરે એટલે એ થઈ ગયા પંડિત. તારા પ્રયોજન ના દ્રષ્ટિથી એમાં શું અભ્યાસ? આ પ્રયોજન ની દ્રષ્ટિ છે કે તારા સ્વભાવ ને કોણ ભાતે છે? તારા સ્વભાવ ને ભાતે છે, તને નુકસાન કરે છે એ તારા પ્રયોજન સાથે સંબંધ રાખે છે. એનો વિચાર કરતા નથી અપકર્ષણ કેટલું થાય, ઉત્કર્ષણ કેટલું થાય. આયુષમાં બે વાતના છે ને, એકદમ ખરી પડે પ્રમાણે અને રૂટિન પ્રમાણે ખરે. શોભ ક્રમ એવું બધા આયુષ એવા બધા અભ્યાસ કરે. સુધી સંક્રમણ છે, ફળાનું છે, વાયુ સંક્રમણ છે, આમ છે એ બધા ભોગ પ્રબોધમાં થઈ ગયા. ઓહો, બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે. આ દ્રષ્ટિકોણ નથી, ગુરુજન વિના આ દ્રષ્ટિકોણ મળતો નથી, જ્ઞાની વિના આ દ્રષ્ટિકોણ મળતો. તારા પ્રયોજન સાથે શું સુધી હું જે જ્ઞાન તારાથી જે જ્ઞાન કરે છે એમાં તારા દ્રષ્ટિકોણ છે, તારા લાભ નુકસાન નો દ્રષ્ટિકોણ કેવી રીતે અપનાવે છે એવી છે વાત છે. એનો ઉતરાય સિદ્ધાંત કરો અને જાણતા માત્ર થઈ સંતોષ લે તો ચાલો. એ જ્ઞાન તમે સંસાર વૃદ્ધિનું કારણ
થશે.
એનું શાસ્ત્ર જ્ઞાન તમે સંસાર વૃદ્ધિનું કારણ થશે. દેવ ગુરુનું શાસ્ત્ર તો સંસાર નાશના નિમિત્ત છે. એ સંસાર નાશના નિમિત્ત છે ત્યાં જતા સંસાર વધાર્યો. હવે ક્યાં જઈને છોડીશ? તું હવે છોડવાનો કોઈ નિમિત્ત ને રહ્યો નહીં. નામ થાય તો સંસાર વધે, પણ એનું નામ થાય ને એને હળવું ગરી જાય છે. નામ તો થાય છે, નામ ક્યાં ગયું છે? થઈ જાય, થઈ જાય. નામ નામ ને પણ સંસાર વધી જશે. નામ થાય તો એના સંસાર વૃદ્ધિ એમાં જ થાય છે ને, એમાં જ સંસાર વૃદ્ધિ થાય છે. પછી એનું શાસ્ત્ર અધ્યયન માન ખ્યાતિ અને પૂજા માટે રહી જાય છે. અને એ માન ખ્યાતિ ને પૂજા સંસાર વૃદ્ધિનું કારણ છે. જગતમાં તો નામ પ્રસાદ બધાને છે, પણ એ ક્ષમ્ય છે. આ અક્ષમ્ય છે, એટલે ફેર છે. એ પણ દોષ છે કે હું બધું જગતમાં બધું માન તો કરે છે, માન પ્રસાદમાં પડેલા છે. આપણને થયો નામ કસાય થઈ ગયું તો થઈ જાય, એ તો સંસારી છે ને તમે. એ પેલા અક્ષમ્ય છે, આનો અક્ષમ્ય દોષ છે. કેમ કે આ આમાં એમાં વિષય આવે છે. શાસ્ત્ર જ્ઞાનમાં એ વિષય આવે છે કે માનને આમ ટાળવું, માનને આમ તળાવ, આ માન ટાળવાનો ઉપાય છે. એવું બધું એનું વિજ્ઞાન છે ત્યાં. એ માર્ગ દેખાડ્યો બતાવ્યો છે, માર્ગ દેખાડ્યો છે, છતાં પોતે એ માર્ગને અંગીકાર કરવાને બદલે અવગણના કરીને ઊંધો ચાલ્યો. ઊંધો ચાલ્યો એટલે અવગણના કરીને ઊંધો ચાલ્યો. શાસ્ત્ર આજ્ઞા ઉપર પગ દેને ચાલ્યો. પ્રાર્થના તો બધું પ્રયોજનની વાત આવશે કે આ રીતે આમ થશે, આમાં આમ નુકસાન થશે, આનાથી આમ થશે, આ પરિણામ લાભના, આ પરિણામ નુકસાનના, બધી વાત શાસ્ત્ર. વસ્તુનો સ્વભાવ તે વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોય શકે જ નહીં. આ પોતાનું સ્વકાર કરવાને માટે, સ્વકાર માટે, સ્વ વસ્તુનો આધાર લેવા માટે કે તારે તારું હિત કરવું છે, તારે શુદ્ધતા અને પવિત્રતા પ્રગટ કરવી છે, અથવા તારા સંયુક્ત ચારિત્રને પ્રગટ કરવા છે, તો એવું પરમનન્ટ થવું એ તારું સ્વરૂપનો એ તારો સ્વભાવ છે. અંદરની કોઈ પ્રતિકૂળતા નથી. સારા સ્વભાવની કોઈ પ્રતિકૂળતા નથી. જે પ્રતિકૂળતા છે તે ઉપર ઉપરના વિભાવની છે. સ્વભાવની તાકાત અનુભૂતિ છે, વિભાવની એટલી તાકાત નથી. સ્વભાવની એટલી બધી તાકાત છે, વિભાવ અને સ્વભાવની તાકાતને સમજવામાં આવે પરસ્પર તુલનાત્મક દ્રષ્ટિથી, તો સ્વભાવની તાકાત કેટલી અને વિભાવની તાકાત કેટલી, તે જ્યારે સ્વભાવનો નિર્ણય થાય પહેલા તબક્કામાં,
બરોબર નિર્ણય થાય
કે મારો આવો સ્વભાવ છે, સ્વભાવનો નિર્ણય થાય ત્યારે સ્વભાવની સ્ફૂર્ણા જે આવે
ચૈતન્યગીરીમાં,
વિભાવ તો જાણે ક્યાં ગયો એનો પત્તો લાગતો નથી. એટલા માટે પ્રથમ અનુભવમાં એક વાત લીધી છે, સમયસારમાં ચોથા કળશમાં, પાંચમા કળશ મળે પ્રમાણે નિક્ષેપના વિકલ્પો ક્યાં ચાલ્યા જાય છે અમને ખબર નથી. વિકલ્પ નું બળ કેટલો, મળવા વિકલ્પ ક્યાં ખોવાઈ ગયા ખબર રહી નહીં. પ્રમાણ તો કે અસ્ત પામી ગયું, તો નિરસ્ત થઈ ગયું બિચારા, પ્રમાણ વિકલ્પ જ નિરસ્ત થઈ ગયા. કેમ એમ જોર હતું અનાદિથી હતા વિકલ્પ તો ક્યાં ખોવાઈ ગયા એનો પત્તો લાગતો નથી. જેમ કોઈ સમર્થ યોદ્ધો નિમિત્તે જાગે ત્યાં દુશ્મન ભાગે છે, મારે આ હોય છે હું જાગી જશે, જાગી જશે ને જો ભાવે જશે તો ભાડા મૂકશે નહીં, તો એ હોય ને ત્યાં પેલા ભાગે છે ભાગો. આ ફોરમમાં તો ત્યાં સુધી ઠીક છે કે આપણે આજુબાજુ ગરબર કરી દેતા હતા, આને હોવા છે એ નિર્ણય છે તો અંદરથી સ્વભાવનો સરળાત ઉભો થઈ ગયો. પછી વિભાવ છે એ ભાગવા લાગે છે, અથવા વિભાવ ઉડી જાય છે જેમ કોઈ પાણી વરાળ થઈને ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય, વિભાવનું બાષ્પીભવન થઈ જાય, ક્યાં ઉડી જાય ક્યાં વિલીન થઈ ગયા ખબર પડતી હોય છે. આટલી ઓછી તાકાત છે, આનું તાકાત વગરનું નિર્માલ્ય પરિણમનું નમાલ્ય પરિણમન વિભાવનું સ્વભાવનું આટલું માલ વાળું તાકાત
વાળું
કરે, એને ઓળખાણ કરી નથી, સ્વભાવની શક્તિની ઓળખાણ કરી નથી. એટલે હું પામર ને હું નમાલો, હું માણસ ને હું ગ્રસ્ત, હું યુવાન ને હું વૃદ્ધ, હું પુરુષ ને હું સ્ત્રી, હું મૂળક ને હું પંડિત, હું પૈસાવાળા ને હું ગયું, આ કાંઈ ને કાંઈ કલ્પના ગંધમાં ગંધ ખડક્યા છે. ઉપર શક્તિને વિસ્મૃત કરવામાં એ બધા કલ્પનાના ગંધ છે. એ સ્વભાવના નિર્ણયમાં બધાના ભૂક્કા છે. ઓળખાણની અંદર સ્વભાવની શક્તિ પ્રગટ થવાની તૈયારી થઈ ગઈ. જ્યાં ઓળખાણ થઈ નિર્ણય થયો સાચો, ત્યાં એ શક્તિ અંકુર ખૂટ્યો, નિર્ણય થઈને સમય જ્ઞાન નો અંકુર ખૂટ્યો એટલે એમાં કેવળ જ્ઞાન દેખાય છે. પેલાના કેળીનું આખું ઝાડ દેખાય છે અને આમાં કેવળ જ્ઞાન દેખાય છે. સમય જ્ઞાનના અંકુરમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે કે આમાંથી કેવળ જ્ઞાન ફાટશે. આ એ જ્ઞાન છે કે જેનાથી કેવળ જ્ઞાન પ્રગટ થશે. કેરીનો સ્વાદ છે એ તમને દેખાય છે, રંગ દેખાય છે, આ લીલા રંગની છે, આ પીળા રંગની છે, આ લીલો પીળો મિશ્ર છે, આજ્ઞા બને છે, જોઈ રહ્યો છે એનો ભંગ દેખાય છે. વર્ણ છે એ ચક્ષુ ઇન્દ્રિય નો વિષય છે, સ્વાદ તો ચક્ષુ ઇન્દ્રિય નો વિષય છે. વગર ચાખે અરીના મિશ્રણ કેળના મિશ્રણ તો કરી થઈ જશે, બધે ચાખવા લે છે. વેચે ત્યારે ગરમ ગયા તો આમાંથી એક મૂંગ ખાતું નીકળે તો બધા પૈસા પાછા લઈ જશે. શું કે તમે 5 કિલો 10 કિલો 20 કિલો 25 કિલો જેટલી જોઈએ એટલી લઈ જાવ, એક મૂંગ ખાતું નીકળે તો બધાના પૈસા પાછા આપીશું એમ કે. એને આખી જાત ઉપર જોઈને વિશ્વાસ છે. એ તો ચાખતા નથી, આપણે લોકો ચાખીએ છીએ, એ ખરીદનારા ચાખતા નથી. એ લોકો પડીને ચાખે એવું જરૂર નહીં રાખે. એમ કે બહુ સ્વાદિષ્ટ છે, આકર કરવી કહ્યું છે, મીઠું મધુર કર્યું છે, મગજ દાખલી કીધી. હે સ્વાદ મગરો દેખાણો નામમાં ગણાય છે, એનું નામ દેખો જ્ઞાનમાં જણાવે એનું નામ દેખો. પણ સંયોગ દર્શન નો અનુભવ આવ્યો, શ્રદ્ધાગુણ નો અનુભવ આવ્યો, દ્રષ્ટિનો પણ અનુભવ આવ્યો, જ્ઞાન નો પણ અનુભવ આવ્યો, આનંદ નો પણ અનુભવ આવ્યો, અનંત ગુણ નો આત્મા નો અનુભવ આવ્યો. એ આત્મા તો દેખાણો એને બીજા ચક્ષુ ઇન્દ્રિય નો વિષય છે. એ તો અતિન્દ્રિય પદાર્થ, અતિન્દ્રિય જ્ઞાન નો વિષય થાય છે. સ્પષ્ટ દેખાય કે અસ્પષ્ટ દેખાય, કે સ્પષ્ટ દેખાય? વિકલ્પ છે તે અસ્પષ્ટ છે, વિકલ્પ છે તે અસ્પષ્ટ. જ્ઞાન શું કહે? અનુભવ કેવો હોય, વિચાર વિચારતા એમ વિચાર નથી. અનુભવ આત્માનો અનુભવ કેવો હોય એમ મારા વિચારમાં. એ જે વિચાર છે તો પરોક્ષ છે, વિચાર છે તો મનાશ્રિત છે. એ એટલો ખરેખર સ્પષ્ટ નથી જેટલો સ્વાદ સ્પષ્ટ છે. કેળીના સ્વાદનો અનુભવ સ્પષ્ટ છે કે કાલે ખાધેલી કેળીને આજે સ્મરણમાં લઈને વિકલ્પ કરે એ સ્પષ્ટ છે? બહુમાંથી સ્પષ્ટ શું તો અનુભવ છે એ સ્પષ્ટ છે, અત્યંત સ્પષ્ટ છે. સ્પષ્ટ છે નહીં કારણ અત્યંત સ્પષ્ટ છે. નિરાવરણ નિવાથી અત્યંત પ્રગટ છે, નિરાવરણ નિવાને લીધે અત્યંત પ્રગટ છે, અને અપરોક્ષ હોવાથી પ્રત્યક્ષ હોવાથી અત્યંત સ્પષ્ટ છે. એટલું પરોક્ષ અને પ્રગટ વિકલ્પ છે કે વિકલ્પ પોતે નથી. સ્વતઃ સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને વિકૃત હોય શકે નહીં. સ્વતઃ સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોઈ શકે જ નહીં. દુઃખ છે એ વસ્તુના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી ચીજ નથી એમ કહેવાય છે. કલ્પનામાંથી ઉત્પન્ન થયેલી ચીજ છે, વસ્તુનું સ્વરૂપ છે તેનાથી કાંઈક આડું અવળું કરીને ઉત્પન્ન થયેલી ચીજ છે. વસ્તુના સ્વરૂપમાં દુઃખ નથી. મોટો દુઃખ કોઈ પદાર્થમાં છે, બાહ્ય પદાર્થમાં, રજકણમાં, કેમ કે એમાં સુખ નથી, તેની ઉલટી અવસ્થા દુઃખ નથી. મોટો દુઃખ આત્માના વસ્તુના સ્વભાવમાં છે, ત્રિકાળી સ્વભાવમાં છે. ઇન્દ્રિય માન્યતા અને અજ્ઞાન અને કલ્પના એ દુઃખને અધ્યરથી ઉત્પન્ન કરાય છે.
બરાબર,
અધ્યરથી ક્યાં ના પડે? સ્વભાવમાં તો દુઃખ દુઃખ નથી, સ્વભાવમાં એનો પાઠ નથી એમ છે. પ્રશ્ન કહ્યું કે અશાતાના દુઃખ ખરું કે નહીં? આ રોગ થાય ને એની પીડા ઉત્પન્ન થાય એના દુઃખ ખરું કે નહીં? એના દુઃખ નથી, એના દુઃખ નથી. દુઃખ તો લાગે છે, અશાતાના પીડા થાય ત્યારે દુઃખ તો લાગે છે. તો પીડાનું દુઃખ લાગે છે કે નહીં? જમા માની ના પાડે છે. દુર્ગે ત્યાં સુધી દ્રષ્ટાંત દેતા કે માર્કીના માર્કીના સંયોગોને લઈને દુઃખ નથી. શું? પણ મને છે એનું એને દુઃખ છે, પોતાની જાતને ઇન્વોલ્વ કરી છે અંદર એનું દુઃખ છે, બીજું કાંઈ નથી. એ સંયોગો મારા, એ સંયોગો મને, મને થયું છે, અસાતા મને થઈ છે, રોગ મને થયો છે, એનો દુઃખ છે. રોગ દુઃખરૂપ દુઃખનું કારણ નથી, નિર્ગમતા દુઃખનું કારણ નથી. પ્રતિકૂળ સંયોગો જેટલા કહેવાય છે તેમાંથી એક પણ સંકોઈ પ્રકાર દુઃખનું કારણ નથી, તેનું એક પણ પ્રકાર સુખનું પણ કારણ નથી. પરંતુ સુખ દુઃખનો ખરેખર એની સાથે સંબંધ નથી. સુખ દુઃખનો નિશ્ચય સંબંધ પોતાના જ્ઞાન અજ્ઞાન સાથે છે. આપણે તો સમજાવી આપણે જોઈએ છીએ કે જ્ઞાની કરીને દુઃખ ન હોય અને અજ્ઞાને કરીને કદી સુખ ન હોય, આ સિદ્ધાંત છે. જ્ઞાને કરીને દુઃખ ન હોય કોઈ દિવસ. જયારે દુઃખ થાય ત્યારે જીવો એમ સમજવું કે મુક્તિ અજ્ઞાન વર્તે છે. હવે પ્રકાર કેવો છે, કઈ રીતે મેં વસ્તુનું સ્વરૂપ વિપરીત રીતે કલ્પનાના અન્યથા રીતે કલ્પનાના લીધે સ્વરૂપ દુઃખ વર્તે છે. અને સંશોધનમાં ચાલે જાય તો એનું દુઃખનો પારો એટલો ઉતરી જાય, વસ્તુ જાય ને શોધવા જાય. આ ક્યાં કલ્પના થઈ, કેવી રીતે મીઠા કલ્પના થઈ, વસ્તુનું સ્વરૂપ કેમ છે, વસ્તુના સ્વરૂપ બાજુ એટલું વિચારનું ચિંતન નહીં લંબાવે ત્યાં એની તીવ્રતાનો રસ પીતાવી ના મળીએ. બાકી તો જળચેતન પદાર્થની જે ભૂમિકા છે એ વિજાતીય વિરુદ્ધ જાતીય પદાર્થ હોવાથી એટલી બધી ભૂમિકા છે. દરેક ક્ષેત્ર કાળ ભાવથી સર્વથા ભૂમિકા જેને કહીએ, અત્યંત ભૂમિકા કહીએ, તે ભૂમિકા માત્ર જે મેં તમામ સંયોગોના સંપર્કથી છૂટો પાડી દીધો છે, એનું એડજસ્ટમેન્ટ તોડી નાખે. દેહનો રજકણ તારો નથી ને એની સાથે તારે સંબંધ નથી. તારા જીવ તારો એના ઉપર કોઈ અધિકાર નથી, એક રજકણ ઉપર તારો અધિકાર નથી. બસ ત્યાં છૂટો પડી ગયો પછી એમને દુઃખ થવાનું કારણ રજણ લગો નથી. એટલે એ જાણું છું કે બાળની મારેથી પ્રતિ દુઃખ ભોગે અંતર સુખ રહેશે ઘટાડ નથી. એટલા બધા પ્રતિકૂળ સંયોગોમાં સુખનો અનુભવ કરે, દુઃખનો ઓછો અનુભવ કરે ને સુખનો અનુભવ કરે, એ કોઈ માનસની વાત નથી. હા છે આનું સાંભળી લીધું હોય શું છે સંસ્કારોમાં લીધો હોય સંસ્કાર પડી ગયો છે સાંભળતા સાંભળતા પ્રત્યક્ષ એટલે જ્ઞાનીનો સંયોગ સત્સંગમાં બળ કર્યો છે. જીવનની કોઈ ઓછી પ્રગતિ જાય એના સંસ્કાર પડી જાય. જીવનનો સંસ્કાર તો બીજી વાત છે, એ તો બહુ અલ્પકાળમાં લઈ લે છે. મોટા ભાગે તો તે ભક્તો પોતે જ ભાવમાં રહી જાય છે. આગળનો સંસ્કાર કર્યો કોઈકનો જ બીજો ભાવમાં લેવાનો છે, પણ ઊંચેથી એ સંસ્કાર પડી જાય. આ જ્ઞાન આત્માની આત્મા જ્ઞાન સ્વભાવ સ્વાધીન છે, સૌમત છે, થતો એનું સ્વભાવનું પરિણામ છે. આ જ આત્મા છે, આ જ જ્ઞાનનું જ્ઞાન સ્વભાવિક જ્ઞાન તે જ આત્મા છે. એ રૂચિ ગયું ત્યાં ત્યાંથી હાથમાં મારતો છે પકડે અંદર પત્તો કાઢે સુખમાં આવી જાય. સંયોગો સંયોગોમાં રહી જાય તે સુખમાં આવી જાય. આ વસ્તુના સ્વભાવનું બળવાન પણ છે, કેટલો બળવાન સ્વભાવ, કેટલો બળવાન, કેટલો બળવાન કે જેની હદ નહીં એટલો બળવાન. આ નારકીના સંયોગમાં પણ સ્વભાવ પ્રગટ બળવાન પણ થાય એ સ્વભાવનું ખરું નાત નથી, હું બતાડું નથી. એથી આનંદ નથી પણ કેવી રીતે એને બતાવો એટલે મોટા મોટા દ્રષ્ટાંત આપીએ. હા તો થોડીક પ્રતિકૂળતા હોય, થોડીક અનુકૂળતા આવે તો એના રસાદ એને આત્મા સાંભળે નહીં, થોડીક પ્રતિકૂળતા આવે તો એના છેડા આત્માના વિચાર આવે નહીં. નાની નાની હજી તો પાત્ર થયેલી વાત હોય, કેટલી પાત્ર તો માલદી ઓરમાં જેટલી વાત છે તો પણ આખે આખો એના રોકાણી રહી જાય એ સ્વભાવનું વિસ્મરણ બતાવે છે, સ્વભાવથી દૂર વ્યક્તિ બતાવે છે. બાકી તો સાધની માર્કીના સ્વભાવને લઈ લે વર્તી લે એવી ઝડપ કરનારો છે એ પણ એનું પૂરું માપ નથી. એ કહેવાય છે વધુમાં વધુ એટલા પૂરતી વાત છે. માપ એની શક્તિનું માપ તો અનુકૂળ છે. હા એમ જ છે. પણ બધા એક કણ અહીંયાની ગરમીનો એક કણ અહીંયા આવે એટલે હજારો માઇલના બધા સાફ થઈ જાય. એની વેદનાની એક રાડ અહીંયા સાંભળે તો બીજા માણસો મરી જાય. એ કઈ બધું દુઃખ હોય પહેલી મરત મેં આઠ મહિના કહીશું બહુ છે. પહેલી મરતના દુઃખની રાડ અહીંયા કોઈ સાંભળી હશે એટલી શક્તિ નથી. તો પણ ત્યાં આત્માના સુખ સ્વભાવને ઝડપી લે કબજો કરી લે એટલી શ્રદ્ધામાં શક્તિ છે, એટલી જ્ઞાન માટે એટલો સ્વભાવ અનુકૂળ છે. શું કહ્યું છે? કે એટલો સ્વભાવ પોતાના સુખને પ્રગટ કરવા માટે અનુકૂળ છે. આ વાટલી વસ્તુને અનુકૂળ વસ્તુનો સ્વભાવ હોય પ્રતિકૂળ હોય શકે જ નહીં, બની શકે જ નહીં. સ્વતઃસિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોઈ શકે જ નહીં. જે સ્વતઃસિદ્ધ વસ્તુ છે એ સ્વયં પોતાને દુઃખરૂપ હોઈ શકે જ નહીં. કેવી રીતે પોતાને દુઃખરૂપ? પોતાની વસ્તુ પોતાને દુઃખનું કારણ થાય એ બની શકે નહીં. એ તો અનંત સુખ સુખથી ભરપૂર છે, ફાટ ફાટ સુખ છે. જરાક અંદર બાજુ વળે ત્યાં સુખના શેડા ફૂટે એમ છે. એવો સુખથી ભરપૂર પદાર્થ છે. એ બહુ તંદુરસ્ત છે. ચોંટ્યો ઘરે તો લોહી નીકળે બહુ છે. ભાવ ચણાથી લઈ નીકળે છે એમ કે બહુ લોહી ભર્યું છે. આ કહે છે કે એટલું બધું સુખ ભર્યું છે, પ્રદેશ ને પ્રદેશે અમાપ સુખ ભર્યું. અંતર્મુખ થાય, દિશાફેર કરે, અંદરથી સુખના ઝરણા રહેવા માંડે છે. અને મનુ તો એ સુખના ફુવારાને શાંતિના ફુવારામાં સ્નાન કરે છે, ડૂબેલા રહે છે કે જેથી એમની દેહાદીનો પણ ભાન રહેતો નથી. બે છે કે નહીં એ વસ્તુ ભૂલી જાય છે. જાણે હું એકલો જ આત્મા છું, હું સિદ્ધાલયમાં એકલો જ આત્મા છે, હું આયા પણ જાણે એકલો આત્મા જ છું. બે અહંકાર ત્યારે ખ્યાલ જાય કે છે તો ખરો, બાજુમાં છે, પાડોશી છે, હજી બે બે નથી. પણ એ જાય ત્યારે એની સાથે એનો બહુ મતલબ છે નહીં. તો રહેવી પડે એ રીતે ધાવો જોઈએ, ઇન્જેક્શન મારો, દવા લાવો, સ્વયંથી દવા મંગાવો, પણ બે છૂટા પડવો જોઈએ. એક સમય પણ હું રોકી શકું એવું કેમ કે એ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે. કોઈના તાબેદાર નથી, તારાય નથી ને કોઈના નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈના તાબેદાર હોય એ સ્વયં કલ્યાણ. એને કલ્યાણતા કોણ લોકો કે જગતમાં આવી વસ્તુ સ્થિતિ નથી, વસ્તુનું સ્વરૂપ જ નથી. તારેલો સુખનો સ્વભાવ છે એ તારામાં ભરપૂર ભરેલો છે. જરા પણ તારાથી દૂર નથી. તું એ પોતે જ તું એ સ્વરૂપે છો. ફક્ત એને સ્વીકાર્યા એટલે તો બહુ જબરદસ્ત ભાષા એવી રીતે ભાઈ ના નપાર ના નપાર ના નપાર આ વાતની હાકાર હાકારતા તારી હાલત બદલાઈ જશે, તારી હાલત થઈ જશે. અને તમે સુખી કરવા કહીએ છીએ, તમે કઈ દુઃખી કરવા કહેતા ખબર નથી. પ્રભુ 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 તમે પ્રભુ તને કરું તમે સુખ સુખ ઉત્પન્ન થાય એની વાત છે પ્રભુ. એમ કે
આજ વાત રહી ગઈ ને જીવનમાં
બહુ મોટી વાત એ છે કે જીવ પોતાનો શું સ્વભાવ છે, પોતાનું શું સ્વરૂપ છે, એનાથી અજાણ રહ્યો છે. અજાણ્યો રહ્યો છે અને વિપરીત કલ્પનામાં ગંધ ખરકી દીધા મૂળ સ્વરૂપ ઉપર, મૂળ સ્વરૂપ ના આડે વિપરીત કલ્પનામાં ગંધ ખરકી દીધા. આવું કપડું પહેરે તો મને સારું લાગે છે, સર્વાંગ સુંદર સારો છો, એમાં આ કપડું પહેરે તો સારું લાગે, આ રંગનું કપડું ને આ ડિઝાઇન નું કપડું ને આ સિલાઈ નું કપડું ને કેટલા ગંધ ખરકા છે. હિસાબ તો રાગ વાળે હું, પછી ક્યાંથી લઈએ, પૈસા વાળે, મકાન વાળે, આબરૂ વાળે, ગાયડી વાળે, હું દીકરા વાળે, દીકરી વાળે, સગા સુગંધી વાળે, ફલાણા વાળે વાળે, કેટલા વાળા તમે નીકળ્યા છે દુઃખો કરો, આ બધા તમે પીડા કરે છે. આ બધા વાળા પીડા નું કારણ સ્વયં પોતાનો દુઃખરૂપ હોય શકે જ નહીં, એમ લેવું છે, બની શકે જ નહીં. 235 છે, 36 છે, એવી વિષય કે જીવને પરિણામના મૂળતા ટકતી નથી, એક સમય આવી સુધીમાં આવે છે. ચાહે શ્રદ્ધાની મલિનતા હોય, જ્ઞાનની મલિનતા હોય, રાગની મલિનતા હોય, દુઃખની મલિનતા હોય, તમામ મલિનતા એક સમયની આવી સ્વાળી છે. મલિનતા પકતી નથી અને મલિનતા ગમતી નથી, પછી સમય 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 કરીને ભલે અનંતકાળ ચાલે એ, પણ મલિનતા પકતી નથી અને મલિનતા ગમતી નથી. માટે મલિનતા પણ વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. સમય સારની કરતા પણ અધિકારની 72 ગાથામાં 3 બોલ લીધા છે. આશ્રય છે એનો વિષય ચાલે છે, તો આશ્રય ક્યાં સુધી ચાલુ રહે, જીવનો આશ્રય ક્યાં સુધી ચાલુ રહે, આશ્રય સંસાર ક્યાં સુધી ચાલુ રહે, મિથ્યાત્મનો આશ્રય નથી છે ને, તો કોઈ વિપરીત પણ દુઃખરૂપ પણ અને મલિનતા પણ અશુચિ પણ અશુચિ શબ્દ લાગે, અશુચિ કે મલિનતા કે મલિનતા. આ આશ્રયોમાં 3 જે પડખા છે, 3 ભેદ છે, એ જ્યાં સુધી જીવ ન રહે ત્યાં સુધી જાણે એટલે એને મૂકી દે. મારા સ્વભાવથી આ પ્રતિકૂળ છે એ એની વિપરીતતા છે. હું સુખરૂપ છું ને આ દુઃખરૂપ છે, હું પવિત્ર છું અને આ મલિન છે, એમ એના 3 જે પ્રયોજનના પડખા છે એને જ્યાં સુધી જીવ નથી જાણતો ત્યાં સુધી એનાથી ખસતો નથી. નુકસાન ન જાણે તો એક ક્ષણ પણ નુકસાનમાં ઉભો ન રહે, એ જીવનો સ્વભાવ છે. મલિનતાનો બોલ ચાલે છે, કોઈ એમ કે આ તમારા મોઢા ઉપર હોય વિસ્તાર પણ કરી છે, પછી વિચાર કરે અત્યારે કાઢો પછી કાઢો, કેટલી છે દાદી છે, થોડી વાર પછી ભલન દેવો થોડું ના રંગો ને મન કશાય તો થોડો છે ને, કશા મન છે ને, હે મલિન છે ભાઈ, મલિન પણ થોડું હોય કે જાદુ હોય, મલિન પણ જીવનો સ્વચ્છ સ્વભાવ શુદ્ધ સ્વભાવ. મલિનતાને સાંખે એવો નથી, જેમ કહ્યું કે હું કાંઈ સાંખી નહીં, મૌલિનતાને સાંખે નહીં, દુઃખ ને સાંખે નહીં, વિપરીતતાને સાંખે નહીં, સહન કરે નહીં, એ જીવનો સ્વભાવ છે. એટલે ત્યાં એ વાત લીધી છે. તેને બોલાવી
જાય.
વસ્તુના સ્વભાવથી અનુકૂળતાના પ્રતિકૂળતાનો વિષય છે, એ વિપરીતતા નથી, એ વિપરીત પણ છે, એ લીધું છે. આશ્રયના સ્વભાવ દુઃખરૂપ છે, જીવનના સ્વભાવ સુખરૂપ છે, એ લીધું. દુઃખ કારણ એ છે, નિવર્તન જોડ કરે. ક્યાં સુધી આશ્રય ચાલુ હોય અથવા ક્યારે જીવ આશ્રય થી નિવર્તે, આશ્રય નું આવું સ્વરૂપ જાણે ત્યારે, નાસ્તિક વિશે બોલો, આવું સ્વરૂપ જાણે ત્યારે. અસ્તિમાં આચાર્ય મહારાજ એ ત્રણના પ્રતિપક્ષ લીધા, ભગવાન આત્મા ક્યાંથી, પહેલા ભગવાન આત્મા અહીંયાથી, અહીંથી ઉપાડે છે ગુરુ ભગવાન આત્મા, પુત્ર ભગવાન આત્મા, ભગવાન આત્મા પ્રવચનમાં બહુ કહેતા. પછી આધાર આપતા કે બોતેર ગાથામાં ભગવાન ઇન્દ્રચંદ્રાચાર્ય આત્મા ને ભગવાન આત્મા કહીને વાત ચાલે છે. આશ્રમ ની જે ગાથા છે પૂર્વાચાર ની, કુમકુમ ભગવાન ને, એની અંદર તો વાત લીધી છે કે આશ્રમ નું સ્વરૂપ આવ્યો છે. એમાંથી અનાશ્રમી આત્મા કેવો છે, ભગવાન આત્મા કેવો છે, એ વાત ત્યાંથી કાઢે છે. મિત્ર ને એના પ્રતિપક્ષ લીધા છે. અલૌકિક શૈલી છે. પવિત્ર છે ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ પણ નાયક હોવાથી અત્યંત સુંદર છે, અનંત સૂચિ છે, એમાં અનંત પવિત્રતા છે. ભગવાન આત્મા અતિ નિર્મળ ચૈતન્ય સ્વભાવ પણ હોવાને લીધે આ એનું કારણ છે. સેનાથી છે આત્માને પવિત્રપણું, સેનાથી છે કે અતિ નિર્મળપણું, અતિ પવિત્રપણું એનો સ્વભાવ હોવાને લીધે પવિત્ર છે. કોઈને કારણે પવિત્ર નથી, એના સ્વભાવને લીધે એ પવિત્ર છે. એવું જ વિશે શૈલી લીધી છે અમે નિર્જરાથી, કારણ કે આત્મા જ્ઞાયક હોવાને લીધે એને નિર્જરા છે. અનેક પ્રકૃતિ નિર્જરા થાય છે એનું કારણ શું કે આત્મા નાયક પણ હોવાને લીધે નિર્જરા છે. એ શૈલી લીધી છે અમે નિર્જરા જતા. ભગવાન આત્મા તો સદા નિરાકુરતા સ્વભાવને લીધે, ભગવાન આત્મા તો સદાય નિરાકુર સ્વભાવ પણ હોવાને લીધે, કોઈનું કારણ નહીં, કોઈનું કાર્ય તેનું તેમજ કોઈનું કારણ નહીં હોવાથી તે દુઃખનું અકારણ જ છે. બીજું સમૂહ દ્રષ્ટિને આવા આત્માની દ્રઢ શ્રદ્ધા હોય જેવી શ્રદ્ધા વર્તે છે, મોરું બગડે નહીં એવી, કે મારા આત્માને તો દુઃખ પહોંચાડવા સમર્થ નથી, કે કોઈ દુઃખનું કારણ નથી જગતમાં, મારા માટે કોઈ દુઃખનું કારણ નથી, સુખનું કોઈ કારણ નથી, કેમ કે સુખ તો મારો સ્વભાવ છે, અને સુખ જો લઈ લે હું છું, માટે સુખનું મારે કોઈ કારણ નથી, કોઈ અપેક્ષા નહીં સુખની, દુઃખને તો દુઃખને કોઈ પહોંચાડી શકાય નહીં. આખું જગત ઉથલ પાથલ થઈ જાય, વજ્રપાત થાય તો પણ સમ્યક દ્રષ્ટિને દુઃખ થતું નથી. અસ્તિમાં જળ ચેતનમાં વિપરીત રાધાજી જળ સ્વભાવે છે, આત્મા અનંત ચેતન સ્વભાવે છે, વિજ્ઞાન અનંત વિજ્ઞાન ઘન પણ એને હોવાને લીધે સદાય ચૈતન્યથી અનન્ય સ્વભાવ આવે છે, તેથી પણ એને ચૈતન્યથી કોઈ વિપરીતતા બીજી નથી. એ રીતે મનતાનો બોલ છૂટો છે. દસમો 36માં
આજે